શ્રોતા મિત્રો, આજે ભારત ભ્રમણમાં કઈ તરફ જશું? થોડીક હિન્ટ આપો તો આ પ્રદેશ ખૂબ જ હરિયાળો અને રણિયામણો છે, સમુદ્રના સાનિધ્યમાં છે. આ પ્રદેશ પોતાની સભ્યતા, સાક્ષરતા અને સત્કાર માટે પ્રસિદ્ધ છે. નવા જૂના મંદિરો અને સાંપ્રદાયિક સહિષ્ણુતાના કારણે આ પ્રદેશને દેવોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હજી પણ થોડીક હિંટ આપો. હમણાં થોડા સમય પહેલા જ આ પ્રદેશ એટલા માટે પ્રકાશમાં આવ્યો કે ભારતના સૌથી મોંઘા ગણાતા લગ્નોમાંના એક લગ્નનું આયોજન આ રાજ્યમાં થયું. શું થયું? હજી પણ નથી સમજાયું કે આપણે ક્યાં જવાના છીએ? તો જાણીએ મનીષભાઈ પાસે કે આજે આપણને તેઓ કઈ બાજુ લઈ જાય છે.
હવે જો તમે ખરેખર બંને વસ્તુ માણી હોય તો પછી જો તમે સમુદ્રની સફર ના કરો તો પછી તમારી સફર ખરેખર અધૂરી કહેવાય. હું પોતે, મને તો તરતા નથી આવડતું, પણ મને સમુદ્રના કિનારે બેસી અને લાંબો સમય પસાર કરવામાં કઈ વાંધો નથી આવતો. તો મને લાગે છે કે આપણે કેરેલા અને સાઉથની સાઈડમાં જઈએ તો વધારે મજા આવશે. ઘણા લોકો પોતપોતાની અલગ અલગ ગેલી હોય છે કે ભાઈ મને આવું ગમે છે, મને બીચ ગમે છે તો હું આ કરું. પણ જ્યારે તમે કોઈ પણ જગ્યાની મુલાકાત લેતા હો છો તો એની જો તમે થોડી પણ તમે એની સંસ્કૃતિ માટે થોડો ટાઈમ તમે આપી શકો તો તમારી જાણકારીમાં પણ ઘણો બધો વધારો થશે અને તમને એવું પણ ખબર પડશે કે આપણી સંસ્કૃતિ એની સંસ્કૃતિમાં બહુ ફરક થી બધાની સંસ્કૃતિ છેલ્લે તો પીસ અને તમને તમારી પોતાની લાઈફ સારી કરવા માટેની જ વાત. તો હું તો એવું કહેતો હોઉં છું કે તમે મજા કરો, એની સાથે થોડી સ્કૃતિક મજા પણ માણો તો વધારે સારું.
કેરલામાં પ્રવાસનની વાત આવે એટલે મોટા ભાગે જે વસ્તુ પર ધ્યાન આવે તે છે દરિયાઈ વિસ્તારની આસપાસ ફરવાના સ્થળો કે પછી કોફીના બગીચામાં ફરવાની મજા. આના સિવાય કોઈક હિલ સ્ટેશનની વાત હોય કે પછી કોઈક ધાર્મિક સ્થળની વાત હોય, આના સિવાય પણ કેરલાની સંસ્કૃતિનો ખાસ અંગ છે તેનું સંગીત અને નૃત્ય.
હા, એટલે આમાં એવું છે કે જો સંસ્કૃત સંગીત માટે મને કેવું છે કે મને કોઈ ગાયન કરવાનું હોય છે પણ બહુ નથી ખબર પડતી. પણ હા, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ ને મ્યુઝિક હોય તો મને આનંદ થતો હોય છે. અને કેરળ એક એવી જગ્યા છે કે ત્યાં ઘણી બધી વસ્તુઓ અલગ અલગ થતી હોય છે. અને જનરલી જયારે કેરળનું નામ આવે એટલે આપણને કલરફુલ ડાન્સ યાદ આવે, અને જે છે કથકલી. હવે કથકલી તો જાણીતી છે જ, પણ એ સિવાયના ઘણી બધી અલગ અલગ વસ્તુઓ પણ કેરળની નાના નાના ગામોમાં અને નાની જગ્યાઓ થતી હોય છે જેની આપણને ખબર નથી હોતી. કદાચ તમે નામ સાંભળ્યું છે થયમ. થયમ કરીને તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો તમને ઘણી બધી કલરફુલ ઇમેજીસો દેખાશે. એક સરસ મજાના ફેસ ને બધું ડેકોરેશન ને બધું કર્યું હોય છે એમના ફેસ ઉપર, અને એ લગભગ 3 દિવસની ડાન્સની અને ફોક ડાન્સ જેવી વસ્તુ હોય છે. એની સાથે ઘણી બધી રિચ્યુઅલ્સ જે છે એ બધી અટેચ કરેલી હોય છે ત્યાં આગળ. અને જો તમે કેરળની અંદર તમે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ સુધીની અંદર તમે ટ્રાવેલ કરવાના હો તો તમે તમારા ટ્રાવેલ એજન્ટને કોઈને પણ પૂછશો ત્યાં આગળ તો એ તમને એની માહિતી આપશે. જો માહિતી આપે તો એટલીસ્ટ એમને 5-6 કલાક પણ જેની વિઝિટ કરશો તો તમને ખબર પડશે કે કેટલી સરસ વસ્તુ આ છે.
શ્રોતા મિત્ર, હવે તમને ચોક્કસ પ્રશ્ન એ થતો હશે કે આ લોકનૃત્યની કળા જેનું નામ થયમ છે તે એક્ચ્યુઅલીમાં છે શું? તે કથકલીથી કેવી રીતે અલગ પડે છે અને તેની ખાસિયત શું છે?
બેઝિકલી થયમ એક એવી વસ્તુ છે કે ત્યાં આગળ આપણે જે પેલા જમાનામાં કાસ્ટ સિસ્ટમ હતી, જે લોઅર કાસ્ટના જે લોકો હતા એમને પણ એક સામાજિક સ્ટેબિલાઇઝેશન કરવા માટે અને સામાજિક દરજ્જો આપવા માટે ત્યાં આગળ એક પ્રથા નવી શરૂ કરી જેનું નામ છે થયમ. જેની અંદર એ લોકો એવું માને છે કે માણસો જે છે એ ભગવાનનો મેકઅપ કરે છે, ભગવાનના ટાઈપના કપડા પણ પહેરે છે અને બધી જ વસ્તુ ડ્રેસિંગ એવી રીતે કરે છે, અને પછી એમનામાં ભગવાન પ્રવેશ કરે છે. અને ત્યાર પછી એ કર્યા પછી લગભગ 24-48 કલાક સુધી અલગ અલગ પાત્રો બધા ભજવતા હોય છે. એવા ટોટલ 450 જાતની અલગ અલગ વાર્તાઓ હોય છે, અને એ અલગ અલગ સ્થળની અંદર તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાર્તાઓ કરતા હોય છે લોકો. અને તેની અંદર જે સારા ઘરના હોય છે કે જે મોટા બ્રાહ્મણો અને લોકો એ પણ એમની પૂજા કરતા હોય છે. તો બેઝિકલી એ તમે ત્યાં જો 4-5 કલાકમાં પસાર કરશો તો તમને લોકો કેવી રીતે મેકઅપ કરતા હોય છે, શું પરફોર્મ કરતા હોય છે, બધી તમને જાત જાતની જાણકારીઓ મળતી હોય છે. તો હું તો એવું કહું છું કે જો તમે 3-4 મહિનામાં તમે વિઝિટ કરવાના હોય, લાઈક ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તો તમે તમારા ટ્રાવેલ એજન્ટને પૂછો અને કોઈ પણ એક જગ્યાએ જઈને આ વસ્તુની વિઝિટ કરો અને એને માણો.
આપણે ગુજરાતીઓ એટલે ખાવા પીવાના તો શોખીન. શું કેરલામાં ઇડલી, ઢોસા જેવી જાણીતી દક્ષિણ ભારતની વાનગીઓ સિવાય પણ ખાવા પીવાની કઈ મજા માણી શકાય ખરી?
જે સી ફૂડ લવર્સ છે એમના માટે કેરળા પેરેડાઇઝ છે. ને ઘણી બધી વસ્તુઓ કેરળા પોતાની અલગ સ્ટાઇલથી સર્વ કરતી હોય છે, ને પ્લસ એટલી જ વેરાયટીઓ વેજીટેરિયન માટે પણ હોય છે. જો તમે ત્યાં હો અને જો કેરળાની તમે વાનગીઓ લોકલ ડિશ ને બધી વસ્તુ તમે ના માણો, તો પછી મને એવું લાગે છે કે તમે ખરેખર એ જગ્યાને માણી નથી. આપણે જનરલી મસાલા ઢોસા અને સાઉથ ઇન્ડિયન બીજી બધી ઇડલી ની બધી વસ્તુ તો ખાતા જ હોય છે, પણ જનરલી જયારે પણ આપણે સાઉથમાં જોઈએ છે ત્યારે સાઉથ ઇન્ડિયન મીલ ને નથી માનતા. એટલે કે ફૂલ થાળી જેવી વસ્તુ હોય છે, એમાં અલગ અલગ વેરાયટીઝ ને બધું હોય છે. તો હું એવું માનું છું કે એટલીસ્ટ એક દિવસ તો તમે ત્યાં જાઓ તો ફૂલ મીલ માણવાની ટ્રાય કરો. ને આપણે ઘણા બધા લોકલ રેસ્ટોરન્ટ પણ હોય છે કે જે રોડ સાઈડ રેસ્ટોરન્ટ હોય છે, એ પણ માણો, તમને ખરેખર મજા આવશે.
કેરલાનું એક મહત્વનું આકર્ષણ છે અહીંની સંરક્ષિત સેન્ચ્યુરીઝ, જ્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ જોઈ શકાય. પરંતુ આ બધા જ પ્રાણીઓમાં એક પ્રાણી તો ખાસ છે, કયું ખબર છે? હાથી. હાથી અહીંના ધાર્મિક જીવનમાં, સામાજિક જીવનમાં અને પર્યટકોને આકર્ષવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે.
હવે કેરળા અને હાથી એ બંને આઈ થિંક આપણે એવું માનીએ કે યુ નો મેડ ફોર ઈચ અધર. કારણ કે કેરળાની અંદર તમે કોઈ પણ મંદિરમાં પણ સાઉથમાં જશો ત્યાં આગળ તો તમને હાથીની પ્રતિકૃતિ તો દેખાશે જ. એ સિવાય ઘણા બધા મંદિરો છે તે પોતાના હાથીને ત્યાં આગળ રાખતા હોય છે. એટલે જે હાથીનો ઉપયોગ એ લોકો અલગ અલગ પૂજા વિધિઓમાં પણ કરતા હોય છે. અને એક કે બે જગ્યાએ તો હાથી મને ખરેખર નામ યાદ નથી, કારણ કે એટલું બધું ટ્રાવેલ કરું છું કે મને બધા નામ યાદ નથી હોતા. પણ ત્યાં આગળ ચોક્કસ એ જગ્યાએ તમે જાઓ તો હું તમને ઇન્ફોર્મેશન ફરીથી આપીશ કઈ જગ્યાએ જવું હોય તો. ત્યાં આગળ હાથીને શણગાર કરી અને હાથીઓની પૂજા કરવામાં આવે છે. અને તમે ત્યાં લગભગ હજારો માણસોની ભીડ સાથે હોય છે. એટલે જો તમે ખરેખર એ બરાબર એ જ ટાઈમે તમે સાઉથની અંદર ટ્રાવેલ કરતા હો, હાથીઓની મજા તો માણવી જ જોઈએ. અને રસ્તા પર પણ તમને હાથીઓ મળે છે તો તમે એની સાથે દોસ્તી કરો, એમને કેળા પણ ખવડાવી શકો છો, નારિયેળ પણ પીવડાવી શકો છો. અને મને લાગે છે કે થોડા વધારે એડવેન્ચરસ થવું હોય તો તમે મને લાગે છે કોઈ નાની પડે તમને હાથીની સવારી પણ કરાવશે.
તો શ્રોતા મિત્રો, કેવી રહી આજે કેરળાની સફર? ખાવા પીવાની વાત થી લઈને ફરવાની વાત, કે પછી હાથી જોવાની વાત હોય કે થૈયમને માણવાની વાત, તમને કેવો લાગ્યો આ પ્રવાસનો અનુભવ, એટલે કે આ પ્રવાસની વાતો અમને જરૂરથી જણાવજો.